ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः महादेव्या कुक्षिरत्नं शब्दजितर्वात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं
श्रीमद् राजचंद्र वचनामृत आंक 258 आपणो स्वाध्याय चालू छे। तृषातुरने पायानी मेहनत करजो, अतृषातुरने तृषातुर थवानी जिज्ञासा पैदा करजो। जेने ते पैदा न थाय तेवुं होय तेने माटे उदासीन रहेजो। आपनु कृपापत्र आजे अने गईकाले मळ्युं हतुं, स्यादवादनी चोपड़ी शोधता मळती नथी। थोड़ा एक वाक्य हवे पछी लखी मोकलीश। उपाधि एवी छे कि आ काम थतुं नथी। परमेश्वर ने नहीं पालवतु होय त्यां शुं करवुं? विशेष हवे पछी विनीत आत्मस्वरूप रायचंदना प्रणाम। पूज्य सौभागभाई पर लखायेलो आ पत्र, अने पत्रमां रहस्यरूपे कृपाळुदेवे बिना नयननुं पद मूक्यु छे। ए पदनी विचारणा आपणे पूरी करी। हवे आगळ लख्युं छे, तृषातुरने पायानी मेहनत करजो। तृषातुर जेने तृषा लागी छे एने पावानी मेहनत करजो। कोने पाई शकाय? जेने तृषा लागी छे तेने, जिज्ञासा जेने छे, जेने उत्कंठा जागी छे, जेने स्वरूप ने पामवानी लगनी छे, जेने कोई तमन्ना छे परमार्थ ने पामवानी, तृषातुर ने पायानी मेहनत करजो। एने मेहनत करजो, कारण के मुख्य वस्तु एने पामवू छे, एने मार्गनी प्राप्ति करवी छे, एने सतना रहस्यो जाणवा छे, જ્યાં સુધી એની ઈચ્છા નથી ત્યાં સુધીની કોઈ વાત કારગત નીવડી ન શકે. કૃપાળુદેવે પણ પદની અંદર કહ્યું કે અમારો અનાદિનો માર્ગ આ છે.
બુઝી ચાહત જો પ્યાસ કો હૈ બુઝન કીરીત પાવે નહીં ગુરુ ગમ બિના એહી અનાદિ સ્થિત.
અનાદિની સ્થિતિ આ છે, ગુરુગમથી એ મેળવી શકશે, પરંતુ એના પહેલાની પૂર્વશરત શું? બુઝી ચહત જો પ્યાસ કો, જો એને ચાહ લાગી છે, એના જીવનમાં ચાહ ઉત્પન્ન થઈ છે, ઈચ્છા ઉત્પન્ન થઈ છે, સેની? બુઝી ચહત જો પ્યાસ કો, પ્યાસને બુઝાવવાની ઈચ્છા જો ઉત્પન્ન થઈ છે તો, અન્યથા નહીં. જેને જાણવું જ નથી, જેને કોઈ ઈચ્છા નથી, જેને કોઈ રૂચિ જ નથી, શું કરું? તૃષાતુરને પાયાની મહેનત કરજો. આ ગુરુગમની આખી પદ્ધતિ છે, અનાદિકાળથી સ્થિતિ આ છે, પરંતુ શરૂઆત એની ત્યારે જ થશે કે બુઝી ચહત જો પ્યાસકો હૈ બુઝન કી રીત. એની બુઝાવવાની રીત છે, પણ પહેલા વહેલા એને ઉત્કંઠા ઉત્પન્ન થવી જોઈએ, જિજ્ઞાસા ઉત્પન્ન થવી જોઈએ. જિજ્ઞાસા તે વસ્તુની રાખવી, અથો તત જિજ્ઞાસા ઉપનિષદનો પ્રારંભ થયો છે જિજ્ઞાસાથી. શિષ્ય જ્યારે જિજ્ઞાસુ બનીને ગુરુ પાસે જાય, આપણે ગુરુ પાસે ઘણા જુદા જુદા હેતુઓથી જાય છે, સમજવું નહીં કે ગુરુ પાસે જનારા બધા તત્વની પ્રાપ્તિ માટે જાય છે. અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય. આપણે તો ઘણીવાર આપણા માનને પોષવા પણ ગુરુના શરણે જતા હોઈએ. ગુરુની પાસે જવા માટે ઘણા ઘણા કારણો હોઈ શકે. અહીંયા જ્ઞાનીઓએ કહ્યું છે એક જ કારણ, બુઝી ચહત જો પ્યાસ કો, પ્યાસને બુઝાવવાની હોય. અંગ્રેજીમાં એક કહેવત છે કે યુ કેન બ્રિંક ધ હોર્સ ટુ ધી વોટર, યુ કેન નોટ મેક હિમ ડ્રિંક. ઘોડાને તમે પાણી સુધી લઈ જાઓ, એને પાણી પીવડાવી ન શકો, એને ન પીવું હોય તો. અવાડા સુધી એને લઈ જવાય, પણ પછી એને જો પાણી ન પીવું હોય તો પછી આપણે કાંઈ ન કરી શકીએ. એમ આ જગતના જીવોને તૃષાતુરને પાયાની મહેનત કરજો. જેને તૃષા લાગી છે, જેને તૃષા લાગી છે એને પાવાની મહેનત કરજો. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. આ બીજી વાત આકરી છે. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જે અતૃષાતુર છે, પરમાર્થ માર્ગની કોઈ જિજ્ઞાસા નથી, કોઈ રૂચિ નથી, કોઈ તૃષા લાગી નથી, એવો અતૃષાતુર જીવો આ જગતની અંદર અનાદિકાળથી પરિભ્રમણ કરી રહ્યા છે, એના જીવનમાં જિજ્ઞાસા પેદા કરજો. તૃષાતુર થવાની કેવી જિજ્ઞાસા પેદા કરવાની છે? એ તૃષાતુર થાય એવી જિજ્ઞાસા પેદા કરો. એને એની સાથે એવી જિજ્ઞાસા પેદા કરવી હોય તો શું કરવું પડે? જેની સાથે આપણા સંબંધ છે, આ એની વાત છે. જેની સાથે આપણા સંબંધ છે એ જીવોની અંદર પણ એ અતૃષાતુર હશે તો આપણો સંબંધ છે, આપણો સંયોગ છે, આપણા ઋણાનું બંધ છે, હવે એની સાથે થયા છે. જીવનમાં 50-60 વર્ષ તો ચાલ્યા જવાના છે, તો એની સાથે મિત્રતા થઈ, સ્વજનપણું આવ્યું, આપણે એના કુટુંબીજન થયા, પરિવાર રૂપમાં આવ્યા. અનેક પ્રકારે જીવ અતૃષાતુર છે. તો અહીંયા જ્ઞાની કે છે એને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. એનામાં જિજ્ઞાસા પેદા થાય કે સુખ દુઃખ શેના કારણે છે. ભાઈ, આ જગતમાં જે વસ્તુ આપણને ગમે છે એ નિત્ય નથી. આ જગતનું, સંસારનું સ્વરૂપ અનિત્ય છે, આ વિનાશી છે. આ કોઈ પણ જાતની સ્થિતિ કાયમ ટકતી નથી. આપણી ઈચ્છા પ્રમાણે કંઈ થતું નથી. આપણે કંઈ ધારીએ છીએ અને કઈ વસ્તુ બને છે, આ જગતનું સ્વરૂપ આ કેમ છે, આની પાછળ કંઈ તત્વ ખરું, કોઈ એવું પરમ તત્વ ખરું? બસ આવી આવી જિજ્ઞાસા. બધી જ અનુકૂળતા હોવા છતાં આપણને જંપ કેમ નથી, શાંતિ કેમ નથી, અજંપો કેમ છે, અસમાધિ કેમ છે? આપણે માનીએ એ પ્રમાણે જગત કેમ ચાલતું નથી? ઓહો, હું તો બધું કરું છું પણ મારું કોઈ માનતું કેમ નથી? માનતો તારું, તારી ઈચ્છા પ્રમાણે દુનિયા કેમ ચાલતી નથી? તું જેને તારા માને છે એ પણ તારા વશમાં કેમ નથી? તારી આજ્ઞામાં કેમ નથી? તારી ઈચ્છા પ્રમાણે કેમ નથી? એ પ્રતિકૂળ કેમ છે? અનેક પ્રકારના વિચારો આ જીવ જો કરે તો એનામાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય તત્વને પામવાની, કે આ સંસારની પાછળ, આ જીવન મરણ પાછળ એવું કયું તત્વ છે, એવું કયું રહસ્ય છે, એવો સૃષ્ટિનો કયો ક્રમ છે, એવી વિધાતાની કઈ ખૂબી છે કે જેને આપણે સમજવી જોઈએ. જિજ્ઞાસા ઉત્પન્ન ત્યારે થાય કે જ્યારે એની સામે પ્રશ્નો, એ વોલ્યુ ઓફ ક્વેશ્ચન્સ જેને આપણે કહીએ છીએ, એટલા બધા પ્રશ્નો મૂકીએ, એટલે એ પ્રશ્નની અંદર એને એમ થાય કે આની અંદર હવે શું, આનો કંઈક ને કંઈક ઉકેલ તો હોવો જોઈએ, જરૂર આનું કંઈ ને કંઈ રહસ્ય હોવું જોઈએ, જરૂર કોઈ ને કોઈ વાત એવી છે કે જે આપણી જાણમાં નથી, આપણી સમજમાં નથી, અને કદાચ એ જ આપણી અણસમજણને કારણે આપણી વર્તમાન સુખ દુઃખની સ્થિતિ છે. જો કદાચ આ વાત સમજાઈ જાય, આ રહસ્ય પકડાઈ જાય, તો કદાચ આપણા બધા સંકલ્પ અને વિકલ્પો શમી જાય. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. આખો અધ્યાત્મનો માર્ગ, અધ્યાત્મનો આખો માર્ગ જ્ઞાનીઓએ એની રચના જે કરી છે, એ આ અતૃષાતુરને તૃષાતુર થવા માટેની કરી છે. એનામાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય, વ્યાખ્યાન માળાઓ, સ્વાધ્યાય, અનેક પ્રકારના કાર્યક્રમો, શાસ્ત્રોની વાંચના થતી હોય, આ બધાનો ઉદ્દેશ એક જ કે સાંભળનાર જીવને એવા પ્રશ્નોની અંદર એમ થાય કે જરૂર કંઈક આમાં જાણવા જેવું છે, જરૂર આની અંદરથી કંઈ ને કંઈ મેળવવા જેવું છે, જરૂર કોઈ એવી વાત છે કે હું બધું જ ભણ્યો છું છતાં મારા વાત, મારા સમજમાં આ વાત આવી નથી. દુનિયાભરનું જ્ઞાન મને છે એવું હું માનતો હતો, એવું મારું અભિમાન હતું, મારી સમજણનું, મારી વિદ્વતાનું, મારા પાંડિત્યનું, પણ મને ખબર પડી આ વસ્તુ સાંભળ્યા પછી કે કંઈક એવું છે કે જે હું જાણતો નથી. આ જિજ્ઞાસા, અહોભાવ, આશ્ચર્યભાવ ઉત્પન્ન થાય. અહોભાવ અને આશ્ચર્યભાવ ઉત્પન્ન થાય એટલે આ બધી વાંચના, આ બધા શાસ્ત્રો, આ સ્વાધ્યાય, આ ઉપદેશ, આ વ્યાખ્યાનો, એનું બધું આયોજન અતૃષાતુરની અંદર તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરવા માટે છે. એકવાર જીવમાં જિજ્ઞાસા પેદા થઈ પછી ગાડી સેલ્ફ ગિયરમાં ચાલશે. એકવાર જીવમાં જિજ્ઞાસા પેદા થઈ પછી પરમાર્થ માર્ગની યાત્રા એની પોતાની પોતાની મેળે ચાલશે. જિજ્ઞાસા નથી ત્યાં સુધી ધક્કા મારવા પડશે, હેન્ડલ મારવા પડશે. એટલે કહ્યું અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. एक वार तमे एनामां जिज्ञासा जो जागृत थई गई आपणे करी शक्या आपणाथी थई कोईपण प्रकारना सामुदायिक कार्यक्रमों व्यक्तिगत आपणे न करता हो कोईना पण सामुदायिक कार्यक्रमों आयोजन आपणे बहु सारी रीते करीए के वधु ने वधु लोको लाभ लीए तो एनी पाछळनो हेतु ए के लोकोमां जिज्ञासा पैदा थाय के परम कृपाळु देव कोण हता आ श्रीमद राजचंद्र कोण आ एने शू कीधुं आ आत्मसिद्धि ने आटली वात करे छे तो लाव आत्मसिद्धि जरा वांचू तो खरो शू छे आनी अंदर आ मोक्षमाळानी आ वात करे छे तो आ मोक्षमाळामां छे शू बस एक वार एने जिज्ञासा थई अने एनुं जोड़ाण सत्पुरुष पासे थयुं पण तू खसी जा डायो थईस मां पाछो के हूं तने समजावुं एने ने सत्पुरुष वच्चे थी तू खसी जाजे आपणुं काम शू छे अतृषातुर ने तृषातुर थवानी जिज्ञासा उत्पन्न करवी ते एक वार जिज्ञासा उत्पन्न थई पछी ए जिज्ञासु जीव गमे यांथी पण तत्व शोधशे तत्वना दाता ने शोधशे गमे ते रीते पोते बधो ज प्रयत्न करशे पण एनी जिज्ञासा समी जाए तो एनी रुचि समी जाए तो एनी तमन्ना मंद थई जाए तो बैठो रे घरे पाछो वयो जाय हवे आमां कई मजा आवती पामवानी जिज्ञासा बहु महत्वनी चीज छे कृपाळु देवे एटला माटे ज आत्मसिद्धिमां कह्युं ते जिज्ञासु जीवने थाए सद्गुरु बोध तो पामे समकेतने वर्ते अंतर शोध सद्गुरु नो बोध तो घणो उत्कृष्ट छे उत्तम छे मोक्षमाळाना पाठ एक एक रत्न कणिका जेवा छे पण कोने लाभ नो कारण थशे તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ સદગુરુનો બોધ જેને થાય એ જિજ્ઞાસુ નહીં હોય તો આપણે તો પુસ્તકની પ્રભાવના પણ કરીએ પણ એ જિજ્ઞાસુ ન હોય તો એ ચોપડી કોકને એક તાર જોઈ છે અમે ગયા હતા એટલે આ શ્રીમદ વાળો હતો એટલે મને ભેટ દીધી છે નકર અમે ઘરમાં આડી આવે છે સદગુરુનો બોધ છે જીવની જિજ્ઞાસા નથી તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ જો જીવ જિજ્ઞાસુ હોય અને સદગુરુનો બોધ જો એને મળે તો પરિણામ શું આવે તો પામે સંકીતને વર્તે અંતર શોધ બસ એ શોધનો માર્ગ એ પોતે આત્માની ખોજનો માર્ગ આત્મા શોધી લઈએ છે પ્રત્યેકને પોતાનો જ માર્ગ કંડારવાનો હોય છે આ સાધનાનો માર્ગ એ તો કરોડિયાના જાળા જેવો છે દરેક કરોડિયાએ પોતાનું જાળું પોતાની લાડ વડે જ રચવું પડે છે બીજા કરોડિયાની લાડ એને મદદરૂપ થતી નથી સાધનાનો માર્ગ પ્રત્યેક આત્માને પોતાનો જ હોય છે એ તૂટે તો ફરીથી બીજો બનાવવો પડે ધ્રુવનો તારો આકાશની અંદર હોય અને મધદરિયે અંધારી રાત્રિની અંદર આપણે ક્યાંક ગોથા ખાઈ ગયા હોય નાવડીમાં તો એ સમુદ્રને પાર કરવા માટે થઈને ધ્રુવનો તારો દિશાનું સૂચન કરી શકે કે ઉત્તર દિશા આ બાજુ છે તારે ક્યાં જવું છે તને ખબર ધ્રુવનો તારો પથ પ્રદર્શક દિશા સૂચક બની શકે પણ નાવડીને હલેસા તો આપણે જ મારવા પડે નાવડીને હલેસા તો આપણે જ મારવા પડે પુરુષાર્થ પોતાનો જ જોઈએ માર્ગ પોતાએ જ કંડારવાનો છે સાધના પોતાએ જ કરવી છે કારણ કે જોડો ક્યાં ડંખે છે એ પહેરનારને ખબર પડે એમ આપણને સંસાર કઈ જગ્યાએ ડંખે છે એ સંસારની અંદર રહેલો જીવ એને ખબર પડે. સામાન્ય વાત જ્ઞાનીઓ કહે, કૃપાળુદેવે કીધું કે આ તો શાસ્ત્રોનું કામ તો આંગળીથી ચંદ્ર દેખાડવાનું છે, આંગળી વડે ચંદ્ર દેખાડવાનું. આખરે આખો માર્ગ જિજ્ઞાસુ પોતાનું જિજ્ઞાસુ પણ જીવની અંદર આવે તો વર્તે અંતર શોધ બહુ મહત્વનો છે. આત્મસિદ્ધિની અંદર કૃપાળુ દેવે આ જે આખો સંદેશ આપ્યો છે કે એ જિજ્ઞાસુ જીવ એને સંકિત થાય એટલે પોતાની મુક્તિનો માર્ગ પોતે કંડારવાનો શરૂ કરી દે. પ્રત્યેકને પોતાનો માર્ગ અલગ અલગ હોય છે, એનો કોઈ સ્ટીરિયોટાઈપ કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા હોતી નથી. જેટલા જેટલા આત્માઓ છે તેટલા તેટલા પ્રકારનો મુક્તિનો માર્ગ છે અપેક્ષાએ. મોક્ષ માર્ગ એક જ, રાગ દ્વેષથી રહિત થવું. પણ રાગ દ્વેષ રહિત થવા માટેના જે સાધનો છે એ દરેકના ભિન્ન. કેટલા એના આશ્રવ કોઈને સંવરરૂપ થાય અને કોઈના સંવર ક્યારેક આશ્રવરૂપ. માર્ગનું આજે અનેકાંતનું રહસ્ય, આજે સ્વાદવાદનું રહસ્ય અદભુત છે. જૈન દર્શને તો આની અંદર એટલી બધી સૂક્ષ્મતા આપી છે. અને આખા મનોવિજ્ઞાનનો શ્રેષ્ઠ નમૂનો જો હોય તો જૈન દર્શનની અંદર છે. એક એક આત્માને એનો માર્ગ કંડારી આપ્યો છે કે એ તારો માર્ગ તારે જ શોધવાનો છે. છેલ્લે એમ જ કે આત્મદીપો ભવ, આત્મ દીપો ભવ, તું જ તારા આત્માનો દીપક થા. અંધારી રાત્રિમાં પ્રકાશ પોતાનો જ પ્રકાશ પોતાને મદદરૂપ થશે. પોતાના આત્મામાં પ્રકાશિત થયેલો ચૈતન્યનો પ્રકાશ પોતાને જ મદદરૂપ થશે. જેટલા પગલા આગળ ચાલશે તેટલા પગલા પ્રકાશ માર્ગ બતાવશે. એટલે કૃપાળુદેવે કહ્યું કે ચોથો આવેલો સાતમાનો માર્ગ સ્પષ્ટ જોઈ શકે છે, સાતમાએ આવેલો તેરમાનો માર્ગ જોઈ શકે છે. પણ પેલાના ઠેકાણા ન હોય અને તેરમાની વાત કરવાથી કઈ સિદ્ધપદનો માર્ગ મળી જાય એ વાતમાં કઈ માલ નથી. જિજ્ઞાસા થાય તો આ માર્ગ અંતર શોધનો છે. સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ વિતરાગનો પરમ ધર્મ છે. આખો માર્ગ નિર્ગ્રંથનો એ અંતર્મુખતાનો માર્ગ છે. અને અંતર્મુખતાનો માર્ગ જીવને સમ્યક દર્શન થાય એટલે જીવ અંતર્મુખતાનો માર્ગ એ પકડે છે. અને એ થવા માટે સદગુરુના બોધ અને ઉપદેશ એ નિમિત્ત છે, વિના થાય નહીં કોઈ દિવસ. અપૂર્વ એવું પોતાને પોતાથી પ્રાપ્ત થતું નથી. જીવ નિજ છંદે ચાલીને પ્રયત્ન કરે તો અનંતકાળ સુધી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. આ વસ્તુ સ્થિતિ છે. અને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં મોક્ષ પામે. પણ એ જ આરાધક મોક્ષ પામે જે જિજ્ઞાસુ છે. જે જિજ્ઞાસુ નથી અને બીજા કોઈ હેતુએ જ્ઞાનીની પાસે બેસી ગયો છે, પોતાની લૌકિક મોટાઈ માટે, પોતાના કોઈને કોઈ પ્રકારના સ્વચ્છંદને પોષવા માટે, પોતાના કોઈને કોઈ પ્રકારના અભિમાનના પોષણ માટે એ કોઈ જ્ઞાની પાસે બેઠો હશે તો બેસે. એનાથી એને માર્ગની પ્રાપ્તિ થઈ છે તેમ માનવું નહીં. એનામાં કોઈ સાધક દશા આવે નહીં. જિજ્ઞાસા એ બહુ પાયાની ભૂમિકા છે, બહુ પાયાની ભૂમિકા છે પરમાર્થ માર્ગમાં. અને એટલા માટે જ્ઞાનીઓએ આવા અનેક અગમ નિગમના પ્રશ્નો ઉભા કર્યા છે. અગમ નિગમના પ્રશ્નો મોક્ષમાળાના પાઠ 3ની અંદર આવા પ્રશ્નો જરા વાંચવા એટલે આપણને ખબર પડશે કે આના જવાબ આપણી પાસે છે. કેમ એક જ માના બે દીકરામાં એક બેવકૂફ અને બીજો સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ, એકને બે ટંક ખાવા ન મળે અને બીજાને અભરે ભરાય, શું કારણ છે? એક જ મા બાપની સંતતિ છે, સરખી સરખા સંયોગોની અંદર જૈનમાં છે, સરખા સંયોગોમાં ઉછરા છે, તો એકનો વિકાસ અને બીજાનો વિકાસની દિશા પલટાઈ ગઈ, બદલાઈ ગઈ. અનેક અનેક પ્રકારની કર્મની વિચિત્રતાઓ જ્યારે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે આખું સંચાલક પરિબળ કોઈ જુદું છે, અને એ કહ્યું છે આ અગમ નિગમ છે. આ માર્ગને પકડવો પડશે તો કયું તત્વ મારે જાણવું પડશે, તો મારું અનાદિનું પરિભ્રમણ સેના કારણે છે, મારા વર્તમાનના સુખ દુઃખનું જે હું ભોગવી રહ્યો છું સેના કારણે છે, અનંતકાળથી આ દુઃખને ભોગવવા છતાં અનુસમાપ્તિ કેમ થતી નથી, પરિભ્રમણની સમાપ્તિ કેમ થતી નથી, જે મુક્તિની વાત કરે છે મુક્તિ મને કેમ પ્રાપ્ત ન થઈ, હું અનંતકાળથી આ પ્રકારની યાત્રા કરું છું. મનુષ્ય ભાવ કહો તો અનંતવાર મનુષ્ય ભાવ મળ્યા છે, સદગુરુનો યોગ કહો તો અનેકવાર વિદ્યમાન દેહધારીનો યોગ થયો છે, કેમ શું વાંધો છે. તમે જપ તપ યમ નિયમ સાધનો કહો તો સાધન બાર અનંત કયો, કેમ હજી હાથમાં કઈ આવ્યું નથી. કછુ ઓર રહા ઉન સાધન સે, એ શું વાત છે. આ જિજ્ઞાસા જીવમાં જાગે, સતની જિજ્ઞાસા જાગે ત્યારે સતના માર્ગે પ્રયાણ થાય, પણ સતની જિજ્ઞાસા નથી જાગી જ્યાં સુધી, અને અસત દ્વારા જ હજુ જ્યાં સુધી જેને પોતાના સંસારની તૃપ્તિ કરવી છે, પરિતૃપ્તિ કરવી છે અસત સાધનોથી જ, ત્યાં સુધી જીવને પરમાર્થ માર્ગની અંદર પદાર્પણ થશે નહીં.
સહુ સાધન બંધન થયા રહ્યો ને કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય.
બધા સાધનો બંધનના રૂપમાં જ પરિણામ આપે છે. મનુષ્ય ભાવ પામ્યો તોય બંધનનું કારણ થયું, અને વિકરાગ દર્શન પામ્યો તોય બંધનનું કારણ થયું. અનાદિનું આ પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે, કારણ જ્ઞાની કે છે સત્સાધન સમજ્યો નહીં. સત્સાધન શું છે એ સમજવું પડે. આ સત્સાધનને સમજવા માટેની જિજ્ઞાસા જ્યારે જીવની અંદર જાગે ત્યારે સત પ્રાપ્ત થાય જ, કારણ કે સત સરળ છે, સુગમ છે, અને તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. તો 211મો પત્ર પછી જ્ઞાની કહે કે સતને પામવાની જિજ્ઞાસા છે તો સત છે, નહીં તો સત દૂર છે, ક્યારેય નહીં મળે. પણ સત એક કૃપાળુદેવે લખ્યું કે એક તસુથી પણ આ જીવ સતથી અસમીપ નથી, એમ શબ્દ મૂક્યો અસમીપ. કેટલો? એક તસુ. ઓહો, સતની સમીપમાં રહેલો આ જીવ સતને પામતો નથી ને અનાદિ અનંતની યાત્રાની અંદર દુઃખિત થાય છે. કારણ શું? પેલા મોરબીના કવિએ વલ્લભજી ભાણજી, જેણે મચ્છુ કાંઠાનો મહાજન કૃપાળુ દેવ ઉપર લખ્યું, એને લખ્યું કે કસ્તુરી મૃગની નાભીમાં કસ્તુરી ઉછળે, તે ન જાણે કદી મૃગ બિચારો, એની નાભીમાં જ કસ્તુરી છે છતાં એ મૃગલો કોઈ દિવસ જાણતો નથી. પછી કે છે શ્વાસથી સમીપમાં ઈસ વસતો છતાં જીવ ન જાણે તે બિચારો. એવી જ રીતે શ્વાસથી સમીપમાં સમીપ કોઈ હોય તો આ પોતાનું ચૈતન્ય છે, છતાં આ જીવ એ ચૈતન્યની અનુભૂતિ કરતો નથી, અને શ્વાસોશ્વાસ વિના એક સમય રહેતો નથી. શ્વાસોશ્વાસ બંધ થઈ જાય તો રામ રમી જાય. હવે જ્ઞાની કહે છે કે શ્વાસથી સમીપમાં ઈશ વસતો છદા જીવન જાણે કદી વિચારો. આટલો એનો પોતાનો આ દિવ્ય તત્વ એટલું પોતાથી સમીપ છે, અથવા પોતે એટલો બધો સમીપ છે. ત્રિપુરદેવે આ શ્વાસની વાત લખી છે. જે આત્મા સમીપ છે, ચૈતન્યના પ્રદેશો સમીપમાં સમીપ વર્તતા હોય તો તે શ્વાસની સાથે સમીપથી છે. પણ આવા શ્વાસો શ્વાસ વિના એક સમય પણ આપણે રહી શકતા નથી, છતાં એના સમીપમાં સમીપ રહેલા ચૈતન્ય તત્વને આપણે પામી શકતા નથી. કારણ એ પામવા માટેની જે આત્મદ્રષ્ટિ હોવી જોઈએ એ આત્મદ્રષ્ટિનો અભાવ. કે મારે આત્મત્વ પ્રાપ્ત કરવું છે અને એ ત્યારે જ થાય કે મારું ખરું સ્વરૂપ એ આત્મ સ્વરૂપ છે, દેહ સ્વરૂપ નથી. આજે આ જીવ દેહ સ્વરૂપ, ઇન્દ્રિય સ્વરૂપ અને પ્રાણ સ્વરૂપમાં એટલો બધો એકાકાર, તદાકાર, તન્મય બની ગયો છે કે એની જ મહત્તા માટે થઈ અને જીવન જીવી રહ્યો છે. દેહથી પર તૃષાતુર જગતના જીવો છે. આ તૃષાતુરને પાયાનું કામ, પાવાનું કામ તો જ્ઞાની કરી શકે. આપણું તો મજાલ નથી, આપણું ગજુ નથી. કોઈ તૃષાતુર હોય તો આપણે શું પાઈ શકીએ? ખૂબ સમજીએ, પેલી ભૂમિકા જ્ઞાની વચ્ચેની છે. તૃષાતુરને પાવાની મહેનત કરજો. અને આપણે એમ જ સમજીએ છીએ કે આપણે પાવા માટેના અધિકારી છીએ. એટલે જે હોય એને ઉપદેશ ટોકાટોક મંડ્યા હોય, આવ્યો નથી કે એને આત્મા સમજાવ્યો નથી. આ એટલા માટે તમને નથી કીધું ભાઈ, આપણને આ નથી કીધું. તૃષાતુરને પાવાની મહેનત કરજો એ વાક્ય આપણને લાગુ પડતું નથી. માટે કોઈનો જીવ ખાવો આપણું આ કામ છે. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જો એનામાં જિજ્ઞાસા પેદા થશે તો એ કોઈ જ્ઞાની પુરુષને, સંતને, સતને પકડી લેશે. પછી આપણી જરૂર પડશે નહીં. જેને તે પેદા ન થાય તેવું હોય તેને માટે ઉદાસીન રહેજો. આ ત્રીજી ભૂમિકા. તૃષાતુરને પાવાની મહેનત કરજો, અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો, અને જેને તે એટલે જિજ્ઞાસા પેદા ન થાય તેવું હોય તેને માટે ઉદાસીન રહેજો. સંસારમાં જાત જાતના, ભાત ભાતના, ચિત્ર વિચિત્ર પ્રકારના જીવોનું સ્વરૂપ છે. કારણ કે કર્મની પ્રકૃતિ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે. કયો જીવ કેવી પ્રવૃત્તિ પ્રકૃતિ સાથે જોડાયેલો છે એનું જ્ઞાન આપણને નથી. એટલે આપણે ગમે તેટલી મહેનત કરવા જઈએ એને તૃષાતુર બનાવવા માટે, તો પણ એ કંઈ આપણી વાત સાંભળે જ એવું કંઈ નથી, આપણી વાતને માને એવું કંઈ નથી. એટલે એનામાં તે તૃષા ઉત્પન્ન થાય જ એવું કંઈ નથી. આપણે પરાણે એને બિહાડી રાખીએ ઓટલા ઉપર અડધો કલાક કલાક, અને છતાંય એનામાં કંઈ તૃષા જાગે એવું ન પણ હોય, બની શકે છે. જગતની અંદર આવું બની શકે છે. ભગવાન મહાવીરને 6-6 મહિના સાથે રહેનાર સંગમ એની પાસેથી ખાલી હાથે જાય છે, ન પામી શક્યો. અને રોહિણીઓ ચોર મહાવીરથી સમીપ આવવાની બદલે દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે કે ક્યારે આ પુરુષની નજીકમાં ન જવું, ક્યારે એના પ્રભાવ ક્ષેત્રમાં આવવું નહીં, એની કોઈ એમ નજરે ન દેખાવો જોઈએ, એની વાત કાને સંભળાવી જોઈએ નહીં, આંખથી એ દેખાય નહીં અને કાનથી એ પુરુષ સંભળાય નહીં, એટલો દૂર રહેવાનો પ્રયત્ન કરતો હતો. અને ભોગ જોગે એને એક પ્રકારનો એક પરિસર આવી ગયો, કાંટો વાગી ગયો અને બિચારો બે કાન હાથમાં નાખ્યા હતા પણ એક કાઢવો પડ્યો. કેમ કે દોડતા દોડતા ભાગવું હતું કે આ સમવસણની મર્યાદાની બહાર વયો જાઓ. અને ભગવાનની વાણી ચાર જોજન સુધી સંભળાય, બિચારો કરે શું, ચાર જોજનનો પંટો કાપી નાખે તઈ ભગવાનથી દૂર થવાય. હવે આવી ગયો વચમાં, ચોરી કરવા ગયો તો અને પાછળ રાજના પોલીસ પડ્યા, એટલે એને તો ગમે તેમ કરીને શોર્ટકટ લેવો હતો, પણ શોર્ટકટ સમવસણના માર્ગમાં થઈને જતો હતો. આવા ચોરને ભગવાનના બે વાક્યો કાને પડી ગયા અને એ પામી ગયો. અને ઓલો 6-6 મહિના ભગવાનની પાસે રહ્યો, ન પામે. તૃષા ઉત્પન્ન થાય એવું માનવું નહીં, થવાનો પ્રયત્ન કરવો. પાત્ર જીવ હોય તો થાય, પણ કદાચ આ જગતમાં એવું પણ બને કે એને કેટલાય જીવો એવા હોય કે જેને તૃષા પેદા થાય નહીં. આપણે એમ થાય કે કેટલું સમજાવીએ છીએ કે ભાઈ તું આ બધાય ધંધા છોડ, આ બધાય કારા છોડ, તારા કારનામાં કંઈ સારા નથી, આમાં કંઈ સારા વાત નથી, કંઈક બીજું વિચાર, કંઈક આવો મનુષ્ય અવતાર મળ્યો છે, કંઈક આવો ભગવાનનો ધર્મ મળ્યો છે, કંઈક આવા ગુરુનો બોધ હાથમાં આવ્યો છે, ભાઈ કંઈક આ વિચાર આપણે બધું જ કહીએ અને છતાંય એને એના પ્રત્યે રૂચિ જાગે નહીં અને જગત પ્રત્યેની રૂચિ જરાય મંદ થાય નહીં. આવું બને તો કે છે, એવું જ્યારે હોય તેને માટે ઉદાસીન રહેજો. આવા જીવ માટેની ભૂમિકા શું આપણી? ઉદાસીન રહેજો કે પછી એને ગાળો દેવાની? ઉદાસીનતા શબ્દ સમ, ન રાગ ન દ્વેષ. ઉદાસીન શબ્દ એટલે અહીંયા અણગમો નહીં, મોઢું ચડાવવાનું નહીં, એની સાથે અબોલા લેવાના નહીં, એની સાથે કિટ્ટા કરવાની નહીં. આ ઉદાસીનનો અર્થ આ નથી કે રોતલ વેળા કરવાના, તારો કાંઈ માનતો નથી, જા કરમ તારા, પડસ નરકમાં જા, ધનોત મનોત તારું નીકળી જાય, કાંઈ વાત નહીં. ઉદાસીન, તું તારું કામ કર, હું મારું કામ કરું, જેમ થવાનું હશે તેમ થયા કરશે. કારણ કે બહુ પ્રયત્ન કર્યો પણ કંઈ જિજ્ઞાસા ઉત્પન્ન થતી નથી. અને જિજ્ઞાસા ઉત્પન્ન થયા વિના હું એને બોધ આપી દઈશ કોઈ જ્ઞાની પુરુષની, તો એમાં કાંઈ એનું કલ્યાણ થઈ જશે નહીં. કે લે વચનામૃત, એને જિજ્ઞાસા વચનામૃત ખોલવાની એને જ, તો નહીં ભેગું થાય.
માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની તો એ સમતા ચિત્ત ધરું.
આપણને લાગે કે આ ભાઈ અહીંયા ફરે છે, 10-12 વાર આંટા માર્યા, આમથી આમ જાય છે, આમથી આમ જાય છે, વળી આમ જાય છે, જરૂર આ કંઈક શોધે છે, કોઈનું સરનામું શોધે છે, મળતું નથી, માર્ગ ભૂલી ગયા છે, ખબર નથી. કંઈક સરનામું એની પાસે છે પણ કંઈક મેળ ખાતો નથી, માર્ગનો મેળ ખાતો નથી. એવું લાગે માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહો. આપણે તો હેલા જતા, આપણે ખબર છે કે આપણે ક્યાં જવું છે, છતાંય આપણે ઉભા રહ્યા શું કામ? કે ઓલો અહીંયા આવે પછી કેવું કે ભાઈ તમે કોને શોધો છો, તમારે ક્યાં જવું છે, હું તમને કંઈક માર્ગ બતાવું. આવી આપણી ઈચ્છા હોય અને આપણે એને માર્ગ બતાવીએ કે તમારે અહીંયા જવું છે ને, તો આ માર્ગ છે. કરે ઉપેક્ષા એ માર્ગની તો એવો અવરચંડો, એવો ઊંધો કે આપણે કહીએ મને બધી ખબર છે, હું જાણું છું બધું. અરે ભાઈ, શાંતિનો માર્ગ જુદો છે, તે શરૂઆત કે બધા અશાંતિના કારનામા છે, તારા તોફાન બધા, તારા ધંધા જવડા છે, બધું સમજાવીએ છતાંય કરે ઉપેક્ષા એ માર્ગની. પણ હવે ગમે એમ કરીને એણે આપણા માર્ગની, બતાવેલા માર્ગની ઉપેક્ષા કરી, એટલે એનામાં તે જિજ્ઞાસા પેદા થાય એવું નથી. હવે શું કરવું? હવે આપણું બગાડવું? એના ભવનો તો જે થઈ છે, પણ આ જીવે શું કરવું? જ્ઞાનીઓએ માર્ગ એટલો બધો સૂક્ષ્મ કીધો છે. ઉદાસીન થવું, આ જગતની અંદર આપણી ઈચ્છા પ્રમાણે કાંઈ ન થતું હોય તો જગતને બાળી નાખવું, સ્વયં બળી મરવું, કેરોસીનનો ડબલું લઈને મારાથી જીવાશે નહીં, હવે હું આ સહન નહીં કરું. ઉદાસીન થવાનો એક જબરજસ્ત માર્ગ છે. ઉદાસીન થા, ન રાગ ન દ્વેષ, ન પ્રીતિ ન અપ્રીતિ, ન ગમો ન અણગમો, ન ઇષ્ટ ભાવના ન અનિષ્ટ ભાવના, કોઈ વિકલ્પ કરવા, જેમ થવાનું હશે તેમ થશે. અને તે સમયે ઈશ્વર ઉપરના વિશ્વાસથી પણ જો તને શાંતિ અને સ્વસ્થતા અને ધીરજ એ જો રહેતી હોય તો જાળવજે. એ પરમ તત્વ છે, એને જે ધાર્યું હશે તે પ્રમાણે થશે. હું કંઈ આમાં કરતા નથી. કૃપાળુદેવે આ વાતને કીધી છે કે એવી શાંતિ ક્યારે જીવનમાં આવે? અનેક લોકોની વચ્ચે હોય ને છતાંય કોઈ કાંઈ સાંભળતા ન હોય, કાંઈ થતું ન હોય, ને આપણને એમ લાગે કે મારી વાત 100% સાચી છે. આ સાચાપણાનું પણ અભિમાન હોય છે. ઇંગ્લિશમાં એને રાઇટિયસનેસ કહે છે, કોમ્પ્લેક્સ ઓફ રાઇટિયસનેસ. જેમ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ હોય, સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ હોય, એમ રાઇટિયસનેસનો એક કોમ્પ્લેક્સ હોય છે. માણસમાં એક લઘુતા ગ્રંથિ હોય, એક ગુરુતા ગ્રંથિ હોય, એમ પોતાના આગ્રહની એક ગ્રંથિ હોય છે. એને રાઇટ, હું સાચો જ છું, હું ખરો જ છું, હું જે કહું છું ખરો છું, પણ તું કોઈ દી ખરો હોઈ શક નહીં. પેલા વસ્તુનું સ્વરૂપ સમજી લે. કોઈ માણસ છદ્મસ્થ અવસ્થામાં સાચો હોઈ શકે નહીં. છદ્મસ્થનું સત્ય હંમેશા સાપેક્ષ જ હોય, કારણ કે જ્ઞાનથી અધૂરો એનું સત્ય અધૂરું. જ્યાં સુધી જ્ઞાનાવરણીય કર્મ છે ત્યાં સુધી એનું કહેલું સત્ય એ આઇન્સ્ટાઇનનું સત્ય છે, સાપેક્ષ, સંજોગોને આધીન, એની જ્ઞાન મર્યાદાને આધીન, એના આવરણને આધીન, એને આવરણ છે. સત્ય સાચું કોનું? સર્વજ્ઞનું. કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. ધર્મ તો કેવડીનો, ધર્મ કેવડીનો. જૈન દર્શને એક પાયાના સૂત્રો આપ્યા છે, એ સૂત્રો જો વિચારમાં આવી જાય ને એક વાર, કે દેવ વિતરાગે, ગુરુ નિર્ગ્રંથ અને ધર્મ કેવડીનો, ઓળખાણ ચાલ, કેને વાત માનવી?
તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, તે હજેણે અનુભવ્યું.
આ નિર્દોષ નર, રાગ દ્વેષ ને અજ્ઞાન જેનામાંથી ગયા છે, કોઈ પ્રકારની બાહ્ય કે આભ્યંતર ગ્રંથિ જેનામાં છે નહીં, આવું જે પૂર્ણ વ્યક્તિત્વ, જે સર્વજ્ઞતાને વરેલું છે, જે પૂર્ણ વિતરાગતાને વરેલું છે, અને જે તમામ પ્રકારના ઇન્દ્રિયોના વિષયોને અને મનના કષાયોને જેને જીતી અને જેને જીનેન્દ્ર અવસ્થા પ્રાપ્ત કરી છે, જે જીન થયા છે, જે અરહંત થયા છે, એના શત્રુઓને જેણે નાશ કર્યો છે, આવી પ્રકારનું જે સ્વરૂપ છે, અરિહંત કહો, જીન કહો, સર્વજ્ઞ કહો, કેવડી કહો, તીર્થંકર કહો, આવા સ્વરૂપવાળો પુરુષ એ પૂર્ણ કક્ષામાં બિરાજે છે, એનું વચન પૂર્ણ સત્ય છે. બાકીના છદ્મસ્થ જેટલા લોકો છે એ બધાના વચનમાં કંઈ ને કંઈ પ્રકારની ઓછા વધતા પ્રમાણમાં પણ એને ક્યાંય ને ક્યાંય આવરણનો દોષ હોવાની સંભાવના છે. એટલે અહીંયા કહ્યું કે ત્યારે ઉદાસીન રહેવું આપણી વાતનો તો કંઈ ઠેકાણું જ નથી, માટે આપણે આપણી વાત કોઈ માન્ય કરે નહીં, આપણો બતાવેલો માર્ગ કોઈ એને માર્ગે ચાલે નહીં તો મનમાં ક્યારેય બહુ હરખશોખ કરવો નહીં, ઉદાસીન રહેવાનું, નહીં તો વિપરિણામ આવે. અને આજે આખા જગતની અંદર આ જ આવે છે. પિતા છે એના મગજમાં એક પિતાનો કોમ્પ્લેક્સ છે, એટલે દીકરાએ મારી વાત માનવી જોઈએ. ઘરનો વડીલ છે એનામાં એડલ્ટ ઈગો છે, એ કોમ્પ્લેક્સ છે એનામાં વડીલપણાનો, એટલે એને એમ થાય છે કે હું કહું છું એમ તો બધાએ કરવું જોઈએ. સંબંધની અંદર જ્યાં જ્યાં કોઈની મોટાઈ છે, કોઈ નોકરની સામે શેઠ છે, કોઈ કર્મચારીની સામે માલિક છે, કોઈ ગામની અંદરના ઓલાની સાથે કોઈ મ્યુનિસિપાલિટીનો પ્રમુખ છે, કોઈ સંસ્થાની અંદર કોઈ પ્રમુખ છે, આ બધી જ પોઝિશન લૌકિક મોટાઈની પોઝિશન જાણે અજાણે પણ અંદર એ પ્રકારના લૌકિક મોટાઈના ભાવોને પોષણ આપ્યા કરે છે. અને એની સાથે જ્યારે બીજા જીવોનો વ્યવહાર ટકરાય છે ત્યારે આને એમ થાય છે કે મારી વાત સાંભળતા નથી, કારણ કે હું કોણ છું તો શું હાલી મવાલી છું, હમજી ભામજી છું, હું પોતાનું સ્ટેટસ આવી ગયું, હું આ છું, હું તે છું, હું વડીલ છું, હું આ ઉંમરનો છું. ઉંમર આવે, જાતિ આવે, પદ આવે, પૈસો આવે, પ્રતિષ્ઠા આવે, સામાજિક સ્થિતિ આવે, અનેક પ્રકારના હોદ્દા આવે, આ બધી જ વસ્તુ વચમાં આવે, જીવ ઉદાસીન થઈ શકે. ઉદાસીન ન થાય એના જીવનમાં કઈ પરિણતિ થાય? દ્વેષની પરિણતિ થયા વિના રહે નહીં, માન કસાય જાગ્યા વિના રહે નહીં. અને જગતમાં માન ન હોત તો જીવ મોક્ષથી દૂર છે, કારણ કે માન કસાય જાગી ગયો. હવે માન કસાયથી એને નીચે ઉતારનાર એવો કોઈ સદગુરુ આવે.
માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય.
માન જ્યારે જીવની અંદર જાગી જાય ગમે તે કારણે, ગમે તે કારણે આવી કોઈ ને કોઈ પ્રકારની પરિસ્થિતિ, એની સિચ્યુએશન એ જીવને માન અંદર ઉત્પન્ન કરી દે, અને માન ઉત્પન્ન કર્યા પછી હવે એને એમાંથી એને નીચે ઉતારનાર કોઈ જોઈએ. આવી સ્થિતિ બાહુબળીજીની થઈ. ઋષભદેવ ભગવાનના જ્ઞાનમાં આવ્યું કે હવે આની ગમે તેટલી આ પૃથ્વી પરનો શ્રેષ્ઠ યોદ્ધો છે આના બાહુબળને પહોંચે એવી તો ભરતની પણ તાકાત નથી. ભરત ચક્રવર્તી પણ એને મુષ્ટિયુદ્ધની અંદર બાહુબળીની સામે ગજબ થઈ જાત, જો બાહુબળીની મુઠ્ઠી ભરતના માથા ઉપર પડ્યો હતો, પણ એને હાથ ઉગામે ત્યારે એને વિચાર કર્યો કે મારું આટલું અતુલનીય પરાક્રમ આ હું કેના ઉપર કરું છું, મારા સામે મારો ભાઈ છે, આ મારો હાથ તો કાળચક્ર છે, કોઈ બચવા માટે સંભવ નથી, ધરતી ઉપરનો કોઈ કાળા માથાનો માનવી બાહુબળીની મુષ્ટિ પ્રહાર સામે કોઈ જીવી શકે નહીં. પણ મનની અંદર એક વિચારની ચિનગારી આવે છે, કેને માટે? સામે સગો ભાઈ છે તો કે આને મારીને પછી ચક્રવર્તી પદ અથવા રાજને ભોગવીને મારે કરવું શું? હવે ઉગામેલો હાથ પાછો જતો નથી, અને એ હાથ એના માથા ઉપર જાય, પંચમુષ્ટિ લોચ કરી અને ત્યાં જાય છે. અને ત્યાં બીજું પાછું એક આવી ગયું, માન કસાય આવી ગયો. આવા માન કસાઈમાંથી ઋષભદેવ ભગવાન વિચાર કરે છે કે હવે આને આમાંથી ઉતારનાર કોણ? કોણ કે બાહુબળીને કે તમે મગજની અંદર એ વિચાર તમારો સાથોસાથ આવ્યો કે નાના ભાઈઓ પાસે જો પિતાશ્રી પાસે જઈશ, ઋષભદેવ દાદા પાસે, તો મારાથી પહેલા દીક્ષિત થયેલા નાના ભાઈ મુનિઓ છે એને મારે વાંધવા પડશે, અને હું આવો શ્રેષ્ઠ અને એની વંદના મારે કરવી પડે, આ સ્થિતિ સહન થઈ નહીં. આ ઉગેલા માન કસાયના કણીઓ છે. આમ તો એનું માન કંઈ વિશેષ ન કહેવાય. આ બધું માન તો પ્રશસ્ત આમ હાલતા હોય જાય, આપણી જેમ નથી. સિંદરી બળે તો વડ ન છૂટે, એ મરી જાય સ્મશાન ભૂમિએ ત્યાં સુધી એનું કાંઈ આ વડ જાય. કેમ કે હાવ ખોટો, રગે રગમાં ખોટો, એના માનનું શું હોય, એનો માન કેવું હોય, અપ્રશસ્ત હોય. એટલે ત્યાં ઋષભદેવ ભગવાને ત્યારે બ્રાહ્મી અને સુંદરી દીક્ષાર્થ દીક્ષિત બહેનો એને કહે છે, જાઓ એમને ઉપદેશ કરો. તમે આ ઉપદેશ કરવા જાય છે અને ઉપદેશથી બાહુબળીનું માન ગલિત થઈ જાય છે. આવી જબરજસ્ત એવી વ્યવસ્થા છે. તો જ્યારે જીવને કોઈ પણ પ્રકારનું આવું ન માને ત્યારે એનામાં જો માન કસાય ઉત્પન્ન થાય કે મારું કોઈ માનતું નથી, તો એ માન કસાય ઉત્પન્ન થાય એ પણ જીવને હાનિ થાય. એટલે જ્ઞાનીએ કહ્યું છે કે અમે તને કહી છે કે તૃષાતુરને પાવાની મહેનત કર, અતૃષાતુરમાં તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કર, પણ જેનામાં એ ન થાય એવું હોય તો એની સામે દ્વેષ કરવાનું કહ્યું નથી, એની સામે વેર કરવાનું કહ્યું નથી, એની સામે અભાવ ભાવ લાવવાનું કહ્યું નથી. તો શું કહ્યું છે? ઉદાસીન, ન રાગ ન દ્વેષ. સંભાવનું આથી વધારે સારી વ્યાખ્યા ક્યાં શોધવા જેવી? આ સમતા ભાવ, સમતા ભાવની અંદર એના દ્વેષનો પણ અભાવ છે એ બરોબર મગજમાં લેવું જોઈએ. કોઈ જીવ પ્રત્યે દ્વેષ બુદ્ધિ પણ આવવી જોઈએ નહીં. અને આ વાતને જૈન દર્શનની અંદર એક જ વાતને કહેવા માટે થઈને કેટલી કેટલી સૂક્ષ્મતા, ખામેમી સવ જીવે સવે જીવા ખમંતુ મે નિત્ય મે સવ ભૂયેસુ, જગતના સર્વ જીવો સાથે મારે મૈત્રી ભાવ છે, હું બધાનું કલ્યાણ ઈચ્છું છું, પણ હું ઈચ્છું છું છતાંય ઓરું મારી વાત માનતો નથી એવા જગતમાં જીવ છે, તોય કહે છે વેર મજન કેણે. હું મૈત્રી રાખું પણ સામો મૈત્રી ન પણ રાખે, ન રાખે તો પણ આ ચોથું ચરણ વિતરાગે એની આજ્ઞામાં કીધું, વેર મજન કેણે. મારે કોઈની સાથે વેર નથી. એ ગમે તેટલું કોઈ કરે, કોઈ ગમે તે પ્રકારનું માને કરે બોલે જે કંઈ કરે, મારે એને કારણે મારે વેરની ભાવના મારામાં નથી. કેમ કે વેરનો ભાવ તો મારી પાસે રહેશે, એ એના ઘરે, વેરનો ભાવ મારી પાસે. આજ મારો વેરનો ભાવ મારો વેરી બની જાય, મારા વેરનો ભાવ મારો વેરી બની જાય, આવી અદભુત માર્ગની વ્યવસ્થા. ઉદાસીન થઈએ, જગતના જીવો આ પ્રકારનું એનામાં જિજ્ઞાસા પેદા ન થાય, જીવનનો માર્ગ બતાવીએ તે માર્ગે ચાલે નહીં, આવું તો જીવનની અંદર ઘણી વાર બને છે. અને એને કારણે આખી પરંપરા જે વેરની ઉભી થાય છે, આ ગાંઠ બંધાય છે દ્વેષની, રાગ અને દ્વેષની ગાંઠ અનંત સંસારના કર્મબંધનો હેતુ થાય છે. કારણ કે જીવે ગાંઠ બાંધી છોડી નહીં, આ માર્ગ નિર્ગ્રંથનો છે. નિર્ગ્રંથના માર્ગમાં ગાંઠ બાંધવાની છૂટ નથી. છૂટે તો છોડવી, અનાદિથી બાંધેલી છે તે છૂટે તો છોડવી, પણ નવી બાંધવી નહીં. અને ગાંઠ સેનાથી બંધાય? રાગ અને દ્વેષથી. આ સ્નેહ અને વેરની ગાંઠો છે. જ્ઞાનીઓ કે છે નવી બાંધતો નહીં, કદાચ કોઈ તારું માને નહીં, કદાચ તારી સામે થાય, કદાચ તારા ઉપર આપણે કરેલા ઉપકારનો બદલો અપકારથી વાળે, તોય છૂટ કીધી છે જ્ઞાનીએ, છૂટ કીધી છે. જગતનો નિયમ હશે, સઠમ પ્રતિ સાઠ્યમ, જેવા સાથે તેવા જ્ઞાનીનો માર્ગ શું છે? સઠમ પ્રતિ સત્યમ, એણે ગમે તે પ્રકારની સઠતા કરી હોય તોય તું તારી સંતતા છોડીશ નહીં. આ માર્ગ, આ મુક્તિનો માર્ગ, નિર્ગ્રંથનો પંથ, ભવ અંતનો ઉપાય છે. હવે આપણે આપણા ભવનો અંત લાવવો છે કે નહીં, નક્કી છેલ્લે એ કરવું પડે કે આપણે લાવવો છે કે નહીં. માર્ગની આ સૂક્ષ્મતાને પકડીએ તો અનાદિના જે ભવબંધની જે આખી પરંપરા ચાલી છે, બંધ અને અનુબંધ, બંધ અને અનુબંધ, અને એમાંથી અનંત બંધ, બંધ અનુબંધ અને અનંત બંધ, આ સતત આ ચક્કર ચાલુ છે. આ ભાવ પ્રમાણ કેવી રીતે અટકે? આ જન્મ મરણ કેવી રીતે ટળે? આ પરિભ્રમણની સમાપ્તિ થાય ક્યારે? એક તો એવો પોઈન્ટ આવવો જોઈએ કે એનું કારણ ન આવવું જોઈએ. પરિબંધનું, પરિભ્રમણની વૃદ્ધિનો હેતુ સમાપ્ત થવો જોઈએ. હેતુ છે આ ગાંઠ. જ્ઞાનીઓએ એટલા માટે કહ્યું આપણા વિતરાગ દર્શનમાં કે અધ્યાત્મના મુક્તિના માર્ગનો પ્રારંભ ગ્રંથિભેદથી થાય. ગ્રંથિભેદ સમ્યક દર્શન, ગ્રંથિભેદ સંકિતપણું ચતુર્થ ગુણસ્થાનક, અહીંથી શરૂ થયું ભેદ જ્ઞાન. અહીંયાથી ગ્રંથિભેદ થયો. જેને તે પેદા ન થાય તેવું હોય તેને માટે ઉદાસીન રહેજો. બહુ મોટો સંદેશ છે, ઘણો મોટો સંદેશ છે, ઘણો આકરો છે. ઉદાસીન થવું બહુ આકરો છે. કોઈના ઉપર ક્રોધ કરવો સરળ છે, દ્વેષ કરવો સરળ છે, ઉદાસીન થવું આકરું છે, બહુ આકરું છે. કદાચ ક્રોધને દેખાડીએ નહીં તોય અંદર ભાવ જો વેરની હોય, દ્વેષની હોય કે સમય આવે દેખાડી દઈશ તો એ ઉદાસીન નથી હો, ત્યારે લાગે કે એને ક્રોધ કર્યો નથી. પણ શું કામ નથી કર્યો? સ્થિતિ સંજોગોને કારણે કરી શકતો નથી માટે નથી કર્યો. શેઠની સામે બોલવાની કે હિંમત ન હોય તો ચેમ્બરમાં ઓફિસર સામે બોલે નહીં, પણ મનમાં શું ક્ષમતાનો ધારક છે? મનમાં ભાવ કયા છે? પરિણતિ કઈ છે? આત્માનો અધ્યવસાય કયો છે કે સમય આવે તો આને હવે મૂકવું નહીં બસ, અને એ મૂકવું નહીં. ભાવ નિવૃત્ત થયા પહેલા દેહ છૂટી ગયો. એ ભાવ નિવૃત્ત થયા પહેલા દેહ છૂટી ગયો. શું થાય? થઈને ભવ પરંપરા 525 કૃપાળુદેવે કહ્યું કે આ દેહ જ્યાં જ્યાં આને દેહ ધારણ કર્યો છે ત્યાં દેહ સંબંધી અને તેના સંયોગો સંબંધી અભિમાનપણું નિવૃત્ત કર્યા વિના યથાવત રાખી અને આને દેહ છૂટી ગયો છે. એટલે પેલું ભેગું આવ્યું છે. આત્માના ભાવ એ ભેગા આવ્યા છે. એ તો ભેગા આવે ને, જે જીવનો માલિકી છે એ તો ભેગી આવે ને, ઓલો નો આવે. અને ગમે ત્યાંથી પછી આ પ્રકારનો, અને આપણે કંઈક આ તો મારો પૂર્વભવનો વેરી નીકળો. સૂક્ષ્મ છે જિજ્ઞાસાથી આ બધા તત્વોને, અગમ નિગમના તત્વોને જાણીએ માટે ઉદાસીન દેજો. બહુ મોટો સંદેશ છે આ, કે જેને તે પેદા ન થાય તેવું હોય તેને માટે ઉદાસીન દેજો. આપનું કૃપાપત્ર આજે એને ગઈકાલે મળ્યું હતું. સ્યાદવાદની ચોપડી શોધતા મળતી નથી. થોડા એક વાક્ય હવે પછી લખી મોકલીશ. એક પુસ્તક એ મળ્યું નથી, એટલે કે છે કે પુસ્તક નથી મળ્યું તો થોડા વાક્યો તમને મોકલાવીશ. પછી વાત લખે છે, ઉપાધિ એવી છે કે આ કામ થતું નથી. ઉપાધિ એવી છે કે આ કામ થતું નથી. આ જ્ઞાની પુરુષની અંતરનો ખેદ એ આપણે વાંચી શકીએ. વ્યવહારોદયની ઉપાધિ, કર્મોદયની ઉપાધિ એવી છે, અને આ કામ જે તમને બધું આ લખવાનું કરવાનું તમને બધાને આપવાનું, કેમ કે આ તો તૃષાતુરને પાઈ શકે એવો પુરુષ છે. યોગ્યતા લાવશો તો તમારે બીજો સમર્થ પુરુષ શોધવાની જરૂર નહીં પડે. એ પુરુષ લે, એટલે કે જે આ કામ થઈ શકતું નથી. પરમેશ્વરને નહીં પાલવતું હોય ત્યાં શું કરવું? परमेश्वर ने नहीं पालवतू हो त्या शू करव। आ कर्मनी व्यवस्था आज आखो सृष्टि नु संचालन करना जे सिद्धांत आ कुदरत नो कायदो आ विधाता नो विधान ए आ प्रकार नो छे के जेम जे काळे जे बनवानु होय तेज बन्या करे छे। एमा आपणु काई चालतू नथी। एटले प्राप्त संयोगों ने स्वीकार कर्या सिवाय बीजो कोई मार्ग नथी। आत्मानो पुरुषार्थ जागृत करी शकाय पण परनी अपेक्षाए ज्यारे वात करवी छे त्यारे तेनो स्वीकार करवानो अने स्वनी अपेक्षानी वात छे तो एने कोई मर्यादा नथी। आ अनंत ज्ञान अनंत दर्शन अने अनंत शक्तिनो धणी छे। स्व अपेक्षाए वात करवी हशे तो एनी कोई मर्यादा नथी पण परनी वात करवी हशे तो एक तणखलाना बे टुकड़ा पण ताराथी थशे नहीं। तो तणखलू पर छे माटे अने भेतारम कर्म भूभूताम कर्मना पहाड़ना पहाड़ो गंजावर तो एने पण आ चेतन घड़ीना छठा भाग में भांगीने भूक्को करी नाखे एवी वज्र जेवी ताकत ए पोताना चैतन्य नी अंदर रहेली छे। तणखलाना टुकड़ा करी शके एम नथी। तो चैतन्य नी शक्तिना आधार उपर आ जीव आ बधी परना पोताना अंतरायो ने समाप्त करी शके घाती कर्मों नाश करी शके क्षण मात्र मा अनंत कोटी कर्मों ने ए बाड़ी ने भस्म करी शके ज्ञान ने ध्यान ना अग्नि ना आधार उपर पण एनु केंद्र एनु अधिष्ठान ए छे पोतानु स्व आत्म तत्व पोताना चैतन्य ना बल उपर आधारित ई ज्यारे साधना ज्यारे अंतर्मुख साधना होय ए पोताना स्व बल पराक्रम उपर आधारित होय એમાં પોતાની વાઇટાલિટી આત્માની તેજસ્વીતા આત્માનું બળપણું બળવાનપણું એ કામ કરતું હોય છે અને ત્યાં કર્મનું સામર્થ્ય ચાલતું નથી। આ બરોબર માર્ગનો વિવેક અત્યારે આપણે સંયોગોના સામર્થ્ય ઉપર મદાર બાંધ્યો છે। કોઈ એમ કહે છે કે હું આમ કરી શકું તેમ કરી શકું આ બધી આપણી વાતમાં આધાર શું આત્મા કે સંયોગો પર। મારે આ ઓળખાણ છે માટે હું કરી શકું મારી પાસે પૈસો છે માટે હું કરી શકું મારી તબિયત સારી છે માટે હું દોડી શકું આ બધું આપણી બધી જ વાતોની અંદર આધાર કોણ પરના સંયોગો। હવે અનુકૂળ છે તો અને ન હોય તો શું કે એ મારાથી થાય એમ નથી ભાઈ ભાઈ આ જ વાંધો છે મારા આ ઓલો છે ને એ એવો છે ને કેમ તારું બધું કેમ ગયું ભાઈ। પર આધારિત પુરુષાર્થ એ આત્માર્થમાં વ્યર્થ છે। સ્વ આધારિત પુરુષાર્થ એને જ જ્ઞાનીઓએ સ્વ પુરુષાર્થ કીધો છે।
જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ ભવ સ્થિતિ આદિ નામ લે છેદો નહીં આત્મા।
જો પરમાર્થને ઈચ્છતા હોઈએ તો આવો આત્મદ્રષ્ટિનો સાચો પુરુષાર્થ સત્ય પુરુષાર્થ પુરુષાર્થ બે પ્રકારના છે એક પર આશ્રિત અને બીજો સ્વ આશ્રિત। એ સ્વ આશ્રિત પુરુષાર્થની દ્રષ્ટિ આ જ્ઞાની પાસેથી મળે અને એ માટે આત્મદ્રષ્ટિ આવ્યા વિના આવી કોઈ જિજ્ઞાસા આવું કોઈ બળ જીવનની અંદર જાગે નહીં। સત્પુરુષના ચરણ સેવીએ પણ